એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે વાત કરીશું એક અનોખા બંગાળી કવિ જીવાનંદ દાસ અને એમના પર લખાયેલા એક ખૂબ જ મહત્વના વિવેચન લેખ વિશે.
હા, સુરેશ જોશીનો લેખ, ખરું ને?
બરાબર, સુરેશ જોશીનો લેખ જીવાનંદ દાસ, કાવ્ય સૃષ્ટિનું વિહંગાવલોકન. આ ફેબ્રુઆરી 1964ના ક્ષિતિજ અંકમાં આવેલો. અને સુરેશ જોશી, જે આપણા આધુનિક ગુજરાતી સાહિત્યના મોટા ગજાના વિવેચક અને સર્જક ગણાય, એમણે જીવાનંદ દાસની કવિતાની દુનિયાને કેવી રીતે જોઈ એ સમજવાનો આપણો આજનો હેતુ છે.
બરાબર, એમની કવિતાની દુનિયા ખરેખર અલગ જ છે.
હા, તો આપણે એમના કાવ્યોનું જે વાતાવરણ છે, એમના જે કલ્પનો છે જેની બહુ ચર્ચા થાય છે, એમના મુખ્ય વિષયો અને રવિન્દ્રનાથ ટાગોર પછીના બંગાળી સાહિત્યમાં એમનું શું સ્થાન છે એ બધું સુરેશ જોશીની નજરે સમજવાની કોશિશ કરીશું.
ચોક્કસ.
તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ જ્યાંથી સુરેશ જોશી આપણને લે જાય છે. એમણે એક ચિત્ર આપ્યું છે. કલ્પના કરો કે પોષ મહિનાની ઠંડી સાંજ છે. ખેતરો સુમસામ પડ્યા છે, ધુમ્મસ છે ગાઢ, અને ચંદ્ર પણ ઝાંખો દેખાય છે. અને આવા માહોલમાં એક ઘુવડ જે ઊંઘ્યા વગર બેઠું છે.
બરાબર.
જોશી કહે છે કે આ ચિત્ર જ જીવનાનંદ દાસની કવિતાનો મૂળ ભાવ, એનું હાર્દ પકડી પાડે છે. અહીંથી જ આપણે એમની કાવ્ય સૃષ્ટિમાં ઉતરીએ છે.
સાચી વાત છે, આ ચિત્ર ઘણું બધું કહી જાય છે.
તો સુરેશ જોશી એમની કાવ્ય સૃષ્ટિના વાતાવરણને બહુ જ વિશિષ્ટ, લગભગ અજોડ ગણાવે છે. એને પ્રાગ ઐતિહાસિક ચેતના જેવી કહે છે, અથવા તો નિહારિકા જેવી, નેબ્યુલા જેવી, જ્યાં હજી કશું સ્પષ્ટ નથી થયું, બધું ધૂંધળું છે. આ વાત જરા અઘરી લાગે છે. આ પ્રાગ ઐતિહાસિક ચેતના કે નિહારિકા એટલે શું સમજવું?
જો, જોશી અહીંયા એક બહુ ઊંડી વાત પકડે છે. એ કહે છે કે દાસની કવિતા આપણને કોઈ આદિમ અર્ધ જાગૃત અવસ્થામાં લઈ જાય છે. એવી અવસ્થા જે જાણે આપણી આ સભ્યતા, આપણા તર્કના નિયમો બંધાયા એ પહેલાની હોય.
ઓ, એટલે બુદ્ધિના ચોકઠાં ગોઠવાયા પહેલાની.
બરાબર. સૃષ્ટિ જાણે હજી બની રહી છે, બધું ધૂંધળું છે, અસ્પષ્ટ છે. પ્રકાશ અને અંધારું એ બે અલગ નથી, પણ એકબીજાના ભાઈ જેવા છે, એકબીજામાં ભળી ગયેલા.
એટલે અંધારું ખાલી પ્રકાશની ગેરહાજરી નથી?
ના, બિલકુલ નહીં. અંધારું એક પોતાની શક્તિ છે, એનું પોતાનું અસ્તિત્વ છે. અને એ જ રીતે સમય, સમય પણ આપણે જેમ ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય એમ લીટી દોરીએ છીએ ને, એવો નથી એમની કવિતામાં.
તો કેવો છે?
એ તો જાણે એક અખંડ પ્રવાહ છે, જેમાં હિમયુગ, પાષાણયુગ, લોહયુગ, પેલું બેબિલોન, એસિરિયા, બધું જ જાણે અત્યારે આ જ ક્ષણે હાજર છે. ભૂતકાળ મરી નથી ગયો, એ જીવે છે વર્તમાનમાં.
બાપરે, આ તો બહુ અલગ જ કલ્પના છે.
હા, આ એવી દુનિયા છે જ્યાં તર્કના ચોકટા, કારણ કાર્યના સંબંધો એ બધું ગૌણ છે. અહીં અનુભૂતિ મુખ્ય છે. સીધી ઇન્દ્રિયોથી જે પકડાય એ જ સાચું. તર્ક કરતા સંવેદનાનું રાજ છે. એટલે જોશીનો કહેવાનો મતલબ એ છે કે દાસની કવિતા આપણને તર્ક પહેલાંની, સીધી ઇન્દ્રિયોથી અનુભવાતી આદિમ સંવેદનાની દુનિયામાં લઈ જાય છે. આ જ એમની ચાવી છે.
આ પ્રાગ ઐતિહાસિક ધુમ્મસવાળી દુનિયાની વાત રસપ્રદ છે, પણ જોશી આમાં નારીના સ્થાન વિશે પણ કંઈક કહે છે, ખરું ને? પીલી વનલતા સેન, શેફાલિકા બસુ, કંકાવતી, આવા નામ આવે છે. આ સ્ત્રી પાત્રોનું શું મહત્વ છે આ દુનિયામાં?
હા, એ પણ બહુ મહત્વનું પાસું છે. જોશી કહે છે કે આ જે ધૂંધળી દુનિયા છે ને, એમાં માણસની કે કવિની બધી ઈચ્છાઓ, વાસનાઓ, સપનાઓ, અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, એ બધું જાણે ભેગું થઈને, યુગોથી ભેગું થઈને એક નારીનું રૂપ લે છે.
એટલે આ બધા નામ એ એક જ નારી તત્વના પ્રતીક છે?
હા, લગભગ એવું જ. વનલતા સેન, શેફાલિકા બસુ, કંકાવતી, આ નામો જાણે એ સનાતન નારી તત્વના જુદા જુદા રૂપો છે જે કવિ સામે વારંવાર આવે છે. આ જે ધુમ્મસવાળી, ઠંડા ચંદ્રના અજવાળાવાળી, ઉદાસી ભરેલી દુનિયા છે, એમાં નારી એક કેન્દ્ર જેવી બને છે.
એટલે એ વિખરાયેલા ભાવોને ભેગા કરે છે.
બરાબર. એ વિખરાયેલા ભાવોને, અસ્પષ્ટ અનુભૂતિઓને જાણે એકઠા કરે છે, એમને એક આકાર, એક અર્થ આપવાની કોશિશ કરે છે. પણ અહીંયા એક બીજી વાત પણ જોશી નોંધે છે.
કઈ વાત?
એ છે અનિકેત નિરાશ્રયતાનો ભાવ, એટલે કે ઘર વગરનો, આધાર વગરનો હોવાનો ભાવ. કવિની ચેતના જાણે ક્યાંય મૂળ નાખી શકતી નથી. કોઈ એક જગ્યાએ કોઈ એક વિચારમાં કોઈ એક સંબંધમાં ઠરીઠામ નથી થઈ શકતી.
એટલે એક ભટકતી અવસ્થા.
હા, સતત ભટક્યા કરે છે. એક કેન્દ્ર વગરના વર્તુળ પર ફર્યા કરે છે. એક જાતની મૂળ વગરની હાલત છે. ઘર નથી એવો અનુભવ છે. અને આ ભાવ પેલી નારી પાત્રો સાથેના સંબંધમાં પણ દેખાય છે. એમાં સ્થિરતા નથી, એક ક્ષણિકતા છે, એક ઉદાસી છે.
સમજાઈ ગયું. એટલે વાતાવરણ ધૂંધળું, આદિમ, એમાં નારી એક આકાર લે છે, પણ ત્યાં પણ સ્થિરતા નથી, એક ભટક્યા કરવાનો ભાવ છે. અચ્છા, આ વાતાવરણ પછી જોશી કવિની કલ્પનશક્તિ પર આવે છે અને એની બહુ જ તારીફ કરે છે. એમણે ઇન્દ્રિયઘન કલ્પનો એવો શબ્દ વાપર્યો છે. આ બહુ રસપ્રદ લાગે છે. કલ્પન એટલે ઇમેજ, એ તો સમજાય, પણ આ ઇન્દ્રિયઘન એટલે શું? એ કેવી રીતે દેખાય છે દાસની કવિતામાં?
હા, જોશીના મતે તો જીવનાનંદ દાસની ખરી ઓળખ, એમની મોટામાં મોટી તાકાત એમના કલ્પનો જ છે. આ કલ્પનો જ એમની કવિતાનું હૈયું છે. ભલે એમની દુનિયા ધુમ્મસ જેવી અસ્પષ્ટ લાગે, પણ એ દુનિયાને એ આકાર આપે છે. એકદમ નક્કર, સ્ફટિક જેવા કઠિન, મૂર્ત અને ચોખ્ખા કલ્પનોથી.
અને ઇન્દ્રિયઘન?
ઇન્દ્રિયઘન એટલે એવા કલ્પનો જે આપણી એક નહીં પણ એક સાથે બધી ઇન્દ્રિયોને જગાડી દે. આમ તો કલ્પન એટલે આપણે દ્રશ્ય સમજીએ, પણ દાસના કલ્પનો એવા છે કે દેખાય પણ ખરા, સંભળાય પણ ખરા, એની ગંધ પણ આવે, એનો સ્પર્શ પણ અનુભવાય, અને ક્યારેક તો સ્વાદ પણ આવે.
શું વાત કરો છો, બધી ઇન્દ્રિયો એક સાથે?
હા, એક ઇન્દ્રિયોનો અનુભવ બીજી ઇન્દ્રિયોને પણ ચાલુ કરી દે, એનાથી અનુભવમાં એક જાતની સઘનતા, એક ડેન્સિટી આવે છે. જાણે શબ્દોથી ઇન્દ્રિયોનો મેળાવડો રચાય છે. આ જ એમની કવિતાને આટલી સંવેદ્ય, આટલી પ્રત્યક્ષ બનાવે છે.
ચોંકાવી દેવા છે. દાખલા તરીકે પેલું અંધકારનું વર્ણન. મિલનોન્મત વાઘણની જ ગર્જના જેવો અંધકારનો ચંચલ વિરાટ સજીવ રોમશ ઉચ્છ્વાસ. અંધકાર ને વાઘણની ગર્જના જેવો, અને પાછો એનો રોમશ ઉચ્છ્વાસ. જાણે અંધકાર જીવતો હોય, શ્વાસ લેતો હોય, ને એના શ્વાસમાં રૂંવાટી પણ હોય. આ તો
રૂંવાણા ઊભા થઈ જાય, ખરું ને?
હા. અને બીજું ઉદાહરણ, સિંહના હુંકારથી ઉત્ક્ષિપ્ત હરિત પ્રાંતર અજસ્ર જીબ્રા જેવો લાગતો પવન. પવન જીભ જેવો, એ પણ સિંહના ડણકથી ફફડતા ઘાસના મેદાન જેવી જીભ. આ કલ્પના આવે ક્યાંથી?
બરાબર, એ જ જોશી કહે છે કે આવા કલ્પનો આપણી ચેતનાના ઊંડાણમાં, આપણી આદિમ વૃત્તિઓને, આપણા અંદર જે પેલો પશુ છે ને, એને સીધો સ્પર્શે છે. એ આપણને આપણા લોહીમાં જે પેલો આદિમ લય છે, પ્રકૃતિ સાથેનો આપણો જે સંબંધ તૂટી ગયો છે, એનું કદાચ ભાન કરાવે છે.
એટલે આમાં તર્ક ઓછો અને સંવેદના વધારે છે.
હા, સંવેદનાનો પ્રચંડ વેગ છે. જુઓ ને, આકાશ જેવી મોટી વસ્તુ ક્યારેક સાવ અમસ્થી બારીમાંથી ઘરમાં ઘૂસી જાય છે, અથવા તો ચામાચીડિયાની આમતેમ ઉડવાની થોડી લીટીઓમાં જ આખું આકાશ આવી જાય. અંધકાર પણ જુઓ, એ કંઈ સ્થિર નથી. ક્યારેક હજાર હજાર વર્ષે પટાંગણ પર રમતા આગ્યા જેવો ચંચળ બની જાય, તો ક્યારેક ઘુવડની પાંખ જેવો ભારેખમ ચૂપચાપ.
અને પેલા તડકાના રંગોનું વર્ણન પણ.
હા, એ તો જુઓ કેટલું સૂક્ષ્મ છે. સવારનો કૂણો તડકો એ લીંબોળીના કૂણા પાન જેવો લીલો, સવારના આકાશનો રંગ ઘાસમાંના તીડના દેહ જેવો કોમળ નીલ, બપોરનો તડકો શિશુના ગાલ જેવો લાલ. અહીં જોયું, દ્રશ્ય અને સ્પર્શ ભેગા થઈ ગયા.
હા, બરાબર. લીલો રંગ ખાલી દેખાતો નથી, એમાં લીંબોળીના પાનની કુમાશ પણ છે. નીલ રંગમાં તીડના શરીરની કોમળતા છે. લાલ રંગમાં બાળકના ગાલની હૂંફ અને મુલાયમતા છે. આ જ ઇન્દ્રિયઘનતા, એમ ને?
બિલકુલ, આ જ એમની ખાસિયત છે.
અને જોશી એમ પણ કહે છે કે આ કલ્પનોમાં ક્યારેક દેખીતો કોઈ તર્ક નથી હોતો. જાણે સ્વૈરતા લાગે, રેન્ડમનેસ, જે ક્યારેક અતિવાસ્તવાદી સરરિયલિસ્ટ અસર ઊભી કરે. પેલું ઉદાહરણ યાદ છે? ઊંટની ગ્રીવાના જેવી કશીક નિસ્તબ્ધતા પ્રસારી દેતો અંધકાર.
હા,
અંધકારની નિસ્તબ્ધતા અને ઊંટની ગરદન, આ બે વચ્ચે શું લેવા દેવા? આ સરખામણી બહુ અણધારીને વિચિત્ર લાગે છે, પણ એ કંઈક અસર તો કરે જ છે.
હા, આ જ એમની મૌલિકતા છે. એ જાણીતી વસ્તુઓને એવી રીતે જોડે છે કે આપણો સામાન્ય તર્ક કામ ન કરે, પણ સીધી આપણી સંવેદનાને જઈને વાગે. અને આ કલ્પનોની સાથે જોશી એમની વિશેષણો વાપરવાની આવડતની પણ વાત કરે છે.
હા, એ મુદ્દો પણ હતો.
સામાન્ય રીતે કવિતામાં બહુ વિશેષણો વાપરો તો અર્થ પાતળો પડી જાય, કવિતા વર્ણનાત્મકને ફિક્કી લાગે. પણ દાસના કાવ્યોમાં
જોશી કહે છે, વિશેષણો ખાલી વર્ણન નથી કરતા, એ તો અલંકાર અને ધ્વનિને વધારે મજબૂત કરે છે, અર્થને વધુ ઊંડો, વધુ કોમ્પ્લેક્સ બનાવે છે.
જેમ પેલું હેમંતની સાંજનું બિલાડીનું રૂપક.
તો કેસરી સૂરજ સાથે રમે છે અને પછી અંધારું આવે એટલે એ અંધારાને દડાની જેમ પંજાથી મારીને આખી પૃથ્વી પર ફેલાવી દે છે. અહીં આખું કાવ્ય જ એક મોટો જોરદાર અલંકાર બની જાય છે. બીજા ઉદાહરણોમાં પણ જેમ પેલું રોમસ ઉચ્છ્વાસમાં રોમસ વિશેષણ અંધકારને સ્પર્શી શકાય એવું બનાવી દે છે. કોમળ નીલમાં કોમળ રંગને સ્પર્શ સાથે જોડે છે. આ વિશેષણો ભાવને વધારે તીવ્ર બનાવે છે.
આ કલ્પનો અને ભાષાની તાકાત ખરેખર જબરદસ્ત છે. હવે એમની કવિતાના વિષયો પર આવીએ. જોશીના કહેવા પ્રમાણે જીવનાનંદ દાસ કયા વિષયો તરફ વધારે ખેંચાય છે? એવું લાગે છે કે કવિ જાણે અત્યારના જગતથી, અત્યારની સમસ્યાઓથી દૂર રહેવા માંગે છે. યુદ્ધ, સત્તાની લાલચ, ભૌતિકવાદ આ બધાથી જાણે ભાગી રહ્યા છે. શું આ સાચું છે?
હા, જોશી આ મુદ્દો બહુ સ્પષ્ટ રીતે મૂકે છે. એમના મતે દાસને આ પૃથ્વી, આ અત્યારની માનવ સભ્યતા પોતાની નથી લાગતી.
કેમ? કારણ શું?
કારણ કે અહીં એક યુદ્ધ પતે ત્યાં બીજું ચાલુ થાય છે. સત્તાની ભૂખ એવી છે કે સિંહાસનો નાના પડે છે, એટલે મોટા સિંહાસનો જોઈએ છે. પ્રેમ, કરુણા, એના કરતાં સાધનો, ઉપકરણો વધારવા એ વધુ જરૂરી બની ગયું છે. જ્ઞાન, જે ખરેખર તો કલ્યાણ માટે હોવું જોઈએ, એ ખાલી માહિતીનો ઢગલો બની ગયો છે, એમાં દિશા નથી. આ બધું જોઈને કવિને અત્યારની દુનિયા અસહ્ય લાગે છે, એટલે જ એ વર્તમાનથી મોં ફેરવીને ભૂતકાળમાં જાય છે. ખાસ કરીને જે સંસ્કૃતિઓ નાશ પામી છે, ખંડેર થઈ ગઈ છે, બેબીલોન, એસિરિયા, શ્રાવસ્તી, વિદિશા, એના અવશેષોમાં ફરે છે. જાણે એ ખંડેરોમાં એમને અત્યારની બનાવટ કરતાં વધારે સચ્ચાઈ, વધારે શાશ્વતી દેખાતી હોય.
એટલે આ એક પ્રકારનો એસ્કેપ નથી, પણ અત્યારના સમયની ટીકા છે.
હા, ટીકા જ છે.
પણ આટલી નિરાશા, સંહારના વર્ણનો, ભૂતકાળમાં ફરવાની વૃત્તિ, આ બધાની વચ્ચે શું જીવવાની કોઈ ઈચ્છા, કોઈ આશા જેવું દેખાય છે? જોશી પેલું ઉદાહરણ આપે છે, કોઈ આત્મહત્યા કરે પણ એના વિરોધમાં પીપળાની ડાળ ઊભી છે, આજ્ઞા રમે છે, ઘુવડ અને દેડકો વાત કરે છે. આ શું બતાવે છે?
ચોક્કસ, આ બહુ જ મહત્વનો મુદ્દો છે જે જોશી પકડે છે. ભલે દાસની કવિતામાં ઉદાસી, મોત, સંહારનું વાતાવરણ ઘેરું હોય, પણ એની વચ્ચે જીવવાની, ટકી રહેવાની એક ઝીણી પણ બહુ મક્કમ ઈચ્છા સતત દેખાયા કરે છે.
એટલે જીવનનો પ્રવાહ ચાલુ રહે છે.
હા, જોશી પેલી કવિતાની વાત કરે છે જ્યાં કોઈ માણસ દુઃખથી કંટાળીને આપઘાત કરી લે છે, પણ એનાથી દુનિયા અટકી નથી જતી. બાજુમાં ઉભેરી પીપળાની ડાળ જાણે એના કામનો વિરોધ કરે છે, જીવન ચાલુ છે એનું પ્રતીક બને છે. રાત્રે આગિયા પોતાની રમતમાં લાગી જાય છે, એક ગરડું ઘુવડ બીજાને ઉંદર પકડવાની પ્રેક્ટિકલ વાત કરે છે, અને પાણીમાં પેલો એક જર્જરિત દેડકો સવારની, નવા જીવનની ભીખ માંગે છે. આ બધું બતાવે છે કે વ્યક્તિના દુઃખ અને મોત સામે પ્રકૃતિ અને જીવનનો વહેણ ચાલતું જ રહે છે. જો કે આ જીવવાની ઈચ્છા સાથે સાથે કવિની નિરાશા પણ એટલી જ ઊંડી છે. એમને લાગે છે કે આખી પૃથ્વી પર એક અદ્ભુત અંધકાર છવાઈ ગયો છે.
અદ્ભુત અંધકાર એવડ શું?
એક એવો અંધકાર છે જ્યાં સાચા અર્થમાં જે આંધળા છે, એટલે કે જેઓ નૈતિકતા, સંવેદના પ્રત્યે આંધળા છે, એ લોકો જાણે વધુ ચોખ્ખું જોઈ શકે છે, વધુ સફળ થાય છે. અને જેમના મનમાં હજી સત્ય, કલા, સાધના, માણસાઈ માટે શ્રદ્ધા છે, એમના હૃદય તો જાણે આજે શિયાળવા ખાઈ ગયા છે. એમની કોઈ કિંમત નથી, કોઈ સાંભળતું નથી.
આ અદ્ભુત અંધકારની વાત તો ખરેખર ડરામણી છે, અને કદાચ એટલે જ આ માણસોની દુનિયાથી નિરાશ થઈને એ મનુષ્ય કરતા વનસ્પતિ સૃષ્ટિમાં, જેને જોશી ઉદ્ભીજની સૃષ્ટિ કહે છે, એમાં વધારે ભરોસો મૂકે છે. પેલી ઘાસમાતાને ઉદરે જન્મવાની ઈચ્છા આ જ કારણે છે.
બરાબર પકડ્યું. જોશીના વિશ્લેષણ મુજબ દાસ લગભગ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે માણસનું હૃદય લોહી લોહાણ થઈ ગયું છે, હિંસા, સ્વાર્થથી ભરેલું છે. એને જો સુધારવું હોય, ફરી સંવેદનશીલ બનાવવું હોય, તો એણે હરિયાળી પાસેથી, પ્રકૃતિ પાસેથી, ઘાસ પાસેથી અક્ષય ગુંજનની દીક્ષા લેવી પડશે.
એટલે પ્રકૃતિ પાસેથી શીખવું પડશે.
હા, પ્રકૃતિમાં જે સહજતા છે, જે સ્વીકાર છે, જે જીવનનો સતત ધબકાર છે, એ માણસ ગુમાવી બેઠો છે.
એટલે જ કવિ ઈચ્છે છે કે જો ફરી જન્મ મળે તો બંગાળમાં જ આવવું છે, એમની પ્રિય ધાનસીડી નદીને કિનારે. પણ માણસ બનીને નહીં.
તો શું બનીને?
સમડી, સૂડો એટલે કે પોપટ, કે કાગડો બનીને આવવું છે. આ માણસ જાત પ્રત્યે કેટલી ઊંડી અરુચિ અને વિષાદ બતાવે છે, અને આ ભાવ ક્યારેક તીવ્ર વ્યંગ અને ટીકામાં ફેરવાઈ જાય છે, ખાસ કરીને જ્યારે શહેરના જીવનનું ચિત્રણ કરે છે.
હા, જોશીએ પેલું કલકત્તાની બેન્ટિક સ્ટ્રીટનું વર્ણન ટાંક્યું છે, એ તો ભયાનક છે. એક બાજુ યહૂદી વેશ્યા, બીજી બાજુ પાણી માટે નળ ચાટતો કોઢિયો, ને એમની વચ્ચે જે પવન વાય છે એ પણ કેવો, સુકાઈ ગયેલી મગફળી જેવો, સાવ નિર્જીવ. આ ચિત્ર શહેર પ્રત્યેની કવિની નફરત બતાવે છે.
અને કરુણતા જુઓ, જેમનું મોત પણ કલકત્તામાં ટ્રામ નીચે થયું, એ ટ્રામના પાટા વિશે પણ એ શું લખે છે. જોશી નોંધે છે કે કવિ આ પાટાને કોઈ આદિમ ભયાનક સાપણના ભાઈ જેવા ગણાવે છે, જે આખા શહેરમાં વીંઢળાઈને પડ્યા છે અને એના પર ચાલનારાઓના લોહીમાં ઝેરી ઉદાસી, વિષાક્ત વિષાદ ભરી દે છે.
બાપ રે,
શહેર એટલે ઝેર.
હા, એમના મતે આ આખા યુગને જ એ વ્યાઘ્ર યુગ, વાઘનો યુગ કહે છે, જ્યાં મુખ્ય ધંધો શું રહી ગયો છે? ખાલી મરેલી હરણીનું માંસ ખાવાનો. એટલે કે શોષણ, હિંસા, સંવેદનહીનતા, આ જ આ યુગનું મુખ્ય લક્ષણ છે.
આટલી બધી નિરાશા, માણસાઈ અને ખાસ કરીને શહેરના જીવન માટે આટલી ટીકા, પણ આ બધાની વચ્ચે જોશી એમ પણ કહે છે કે જીવનાનંદ દાસમાં બંગાળ માટે, ખાસ કરીને એના ગામડાના પરિવેશ માટે ઊંડો અનહદ પ્રેમ પણ છે. આ થોડો વિરોધાભાસ નથી લાગતો? એક તરફ માણસ જાત માટે અરુચિ ને બીજી તરફ પોતાના પ્રદેશ માટે આટલો બધો પ્રેમ.
હા, અને જોશીના મતે આ વિરોધાભાસ જ એમની કવિતાને વધારે ઊંડી અને રસપ્રદ બનાવે છે. એ કોઈ સહેલો જવાબ નથી આપતા. એક બાજુ માણસની સભ્યતા, એની હિંસા, એની બનાવટની આકરી ટીકા છે, તો બીજી બાજુ બંગાળની માટી, એની નદીઓ, એના ઝાડ, એના પંખીઓ, એની પ્રકૃતિ માટે અનહદ પ્રેમ અને મમતા છે.
પેલું ચોખા ધોવાના પાણીની સુગંધવાળું ઉદાહરણ, હા, જોશી એનો ઉલ્લેખ કરે છે. કવિ કહે છે કે બંગાળની કોઈ ગામડાની વહુ નદી કિનારે બેસીને ચોખા ધોતી હોય, અને એ ધોયેલા ચોખાના પાણીની જે ભીની સુગંધ આવે, ખાલી એ સુગંધ માણવા માટે પણ એ ફરી આ પૃથ્વી પર બંગાળમાં જન્મ લેવા તૈયાર છે. આ કેટલી સૂક્ષ્મ અને ઊંડી સંવેદના છે.
ખરેખર
જ્યાં સુધી પ્રકૃતિનું સૌંદર્ય છે, દેવદારૂના ઝાડ ગાય છે, હરિયાળીનો સાગર લહેરાય છે, ત્યાં સુધી કવિને એક આશા છે. એમને લાગે છે કે કદાચ અમૃત સૂર્યના દર્શન થશે, કંઈક શાશ્વત અમર તત્વનો અનુભવ થશે, અને આ પ્રકૃતિના સાતત્યમાંથી જ એમને શ્રદ્ધા જન્મે છે કે ભલે મનુષ્ય જશે પણ માનવીય રહેશે.
એટલે માણસો ભલે નાશ પામે પણ માણસાઈનું મૂળ તત્વ ટકી રહેશે.
હા, જે પ્રકૃતિ સાથે જોડાયેલું છે એ કદાચ ટકી રહેશે, એવી એમને આશા છે.
આશા અને નિરાશા, પ્રેમ અને નફરત વચ્ચેનો આ જે તણાવ છે, એ જ એમની કવિતાને ઊંડાણ આપે છે. હવે આપણે એ વાત પર આવીએ કે સુરેશ જોશી જીવનાનંદ દાસના સાહિત્યમાં સ્થાન વિશે શું કહે છે. ખાસ કરીને રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિ પછીના સમયમાં બંગાળી કવિતામાં એમનું શું યોગદાન રહ્યું. જોશી આ મુદ્દાને પણ બહુ મહત્વ આપે છે. એ સ્પષ્ટ કહે છે કે રવિન્દ્રનાથનો પ્રભાવ એટલો જબરજસ્ત હતો કે એમના પછી આવનારા કવિઓ માટે પોતાની અલગ રાહ બનાવવી બહુ જ મુશ્કેલ હતી.
હા, એ તો હોય જ. રવિન્દ્રનાથના પ્રભાવમાંથી બહાર આવીને બંગાળી કવિતાને નવી દિશા આપનારા જે અમુક મુખ્ય કવિઓ થયા, એમાં જીવનાનંદ દાસનું નામ સૌથી આગળ છે, કદાચ સૌથી મહત્વનું છે.
પણ
શું?
પણ વિડંબણા એ હતી કે એમને શરૂઆતમાં બહુ લાંબા સમય સુધી, લગભગ 20 વર્ષ, સાહિત્ય જગતમાં જોઈએ એવી ઓળખ કે સ્વીકાર નહોતો મળ્યો. જોશી કહે છે કે એ સમયે નવી કવિતા સામે, આધુનિક પ્રયોગો સામે વિરોધનું એક વાવાઝોડું ચાલતું હતું. પણ દાસે એ બધા વિવાદોમાં પડ્યા વગર ચૂપચાપ, બહુ નિષ્ઠાથી, પોતાની સૂઝ અને સંવેદના પ્રમાણે કવિતા લખવાનું ચાલુ રાખ્યું. એમના પર એવા આરોપ પણ લાગ્યા કે એ એકલા રહે છે, ઇતિહાસ અને સમાજથી દૂર ભાગીને ખાલી પોતાની જ દુનિયામાં, ખાસ કરીને પેલી ઉદ્ભીજની સૃષ્ટિમાં, એટલે કે વનસ્પતિ જગતમાં જીવે છે. અને ખુદ જીવનાનંદ દાસે પોતાની કવિતા લખવાની રીત વિશે કે પોતાની ઓળખ વિશે કંઈ કહ્યું હતું જેનો જોશી ઉલ્લેખ કરે છે?
હા, જોશી ટાંકે છે કે જીવનાનંદે પોતે જ એકવાર કહેલું કે એમનું કવિ હૃદય ક્યારે જાગે છે. જ્યારે બાર બધું શાંત થઈ જાય, જ્યારે પૃથ્વી પર અંધારું અને એક પ્રકારની નિઃશબ્દતા, સ્તબ્ધતા છવાઈ જાય, ત્યારે મીણબત્તીની જેમ એમનું હૃદય કવિતા લખવા માટે સળગી ઉઠતું.
ઓહ, આ એમના એકાંત અને ઉદાસી તરફ ઇશારો કરે છે.
બરાબર. અને એમણે પોતાને નખશિખ રોમેન્ટિક પણ કહ્યા હતા. જોશી એ પણ કહે છે કે દાસની કવિતા એટલી બધી પરતોવાળી અને જટિલ છે કે એના વિશે જાતજાતના અર્થઘટનો થયા છે.
કેવા અર્થઘટનો?
કોઈએ એમને નિર્જનતમ કવિ કહ્યા, કારણ કે એમની કવિતામાં એકલતા અને નિર્જનતાનો ભાવ બહુ ઘેરો છે. કોઈએ એમને મુખ્યત્વે પ્રકૃતિના કવિ ગણ્યા. કોઈએ એમની ઐતિહાસિક ચેતના પર ભાર મૂક્યો, જે ભૂતકાળને વર્તમાનને ભેગા કરી દે છે. કોઈએ એમની કવિતાને નિશ્ચેતના એટલે કે સબકોન્શિયસ મનની અભિવ્યક્તિ ગણાવી. કોઈકે પ્રતીકવાદી કયા તો કોઈકે અતિવાસ્તવવાદી સુરિયલિસ્ટ ગણાવ્યા.
તો સાચું શું?
જોશી માને છે કે આ બધી વ્યાખ્યાઓ કદાચ ખોટી નથી, બધી થોડી થોડી સાચી પણ છે. અને આ જ વાત એમની કવિતાની સમૃદ્ધિ, એનું ઊંડાણ અને એની જટિલતા બતાવે છે. એમને કોઈ એક ખાનામાં પૂરી શકાય એમ નથી.
તો આ બધી વાતના અંતે સુરેશ જોશીનું જીવનાનંદ દાસ વિશેનું છેવટનું મૂલ્યાંકન શું છે? એમનું સાચું મહત્વ શું છે?
સુરેશ જોશીનું છેવટનું તારણ બહુ જ સ્પષ્ટ અને દમદાર છે. એમના મતે જીવનાનંદ દાસે ખાલી બંગાળી કવિતાને રવીન્દ્રનાથ પછી નવો રસ્તો બતાવ્યો એટલું જ નથી કર્યું, પણ એનાથી મોટું કામ કર્યું છે.
શું કામ કર્યું છે?
એમણે આપણી સંવેદનાની, આપણી અનુભવવાની જે ક્ષમતા છે, એની એક નવી જ ક્ષિતિજ ખોલી આપી છે. એમણે એવા ભાવોને, એવી સંવેદનાઓને શબ્દો આપ્યા છે જે પહેલાં કદાચ આટલી તીવ્રતાથી કહેવાયા નહોતા. એમની કવિતા, એમના અનોખા કલ્પનો, એમની ધુમ્મસભરી છતાં પ્રત્યક્ષ દુનિયા, જોશી કહે છે કે એ બધું હવે આપણી હૃદયરિદ્ધિનો, આપણી ભાવસૃષ્ટિનો, આપણા સંવેદનતંત્રનો એક અભિન્ન અને બહુ મોટો હિસ્સો બની ગયા છે.
એટલે એમને વાંચ્યા પછી આપણી દુનિયાને જોવાની રીત બદલાઈ જાય છે.
હા, બરાબર. એમને વાંચ્યા પછી આપણે દુનિયાને થોડી અલગ રીતે અનુભવીએ છીએ. આ જ એમનું સાચું અને કાયમી મહત્વ છે.
તો સુરેશ જોશીના આ વિશ્લેષણ પરથી આપણે જોયું કે જીવનાનંદ દાસ એક એવા ગજબના કવિ છે જે બહુ ઊંડા, સૂક્ષ્મ અને ઘણીવાર શબ્દોમાં પકડવા મુશ્કેલ હોય એવા ઇન્દ્રિય અનુભવો અને સંવેદનાઓને વાચા આપે છે. એમની કવિતા ચેતના અને પ્રકૃતિ, ઇતિહાસ અને પુરાકથા, માણસના અસ્તિત્વની નિરાશા અને છતાં ટકી રહેવાની ઈચ્છા, આ બધાની વચ્ચેની એક સંધિકાળની ધુમ્મસભરી પણ અત્યંત મૂર્ત દુનિયાને રજૂ કરે છે. અને આ બધું જ ખાસ કરીને બંગાળના ગામડાના દ્રશ્યો અને પ્રકૃતિ માટેના એમના અતૂટ પ્રેમ સાથે જોડાયેલું છે.
ખરેખર. અને એમની કવિતામાં જે રીતે પ્રકૃતિ, ખાસ કરીને પેલી ઉદ્ભીજની સૃષ્ટિ એટલે કે વનસ્પતિ જગત પર ભાર મુકાયો છે, અને એની સામે માણસની સભ્યતાની, ખાસ કરીને શહેરની યાંત્રિક ઔદ્યોગિક સમાજની જે ટીકા છે, એ આજે પણ એટલી જ, કદાચ વધારે રેલેવન્ટ લાગે છે.
હા, એ વાત સાચી.
જે રીતે એ માણસની મહત્વાકાંક્ષા, લાલચ અને હિંસા કરતા પ્રકૃતિના સહજ શાંત અસ્તિત્વને વધારે મૂલ્યવાન ગણે છે, એ વિચાર આજના પર્યાવરણના સંકટના સમયમાં આપણને ઘણું બધું વિચારવા પ્રેરે છે.
અને અહીં જ એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જે રીતે જીવનાનંદ દાસ માણસની સભ્યતાની વિનાશકતાથી મોં ફેરવીને પ્રકૃતિમાં, ઘાસમાં, પંખીઓમાં, નદીઓમાં આશરો શોધે છે અને માણસના હૃદયને હરિયાળી પાસેથી દીક્ષા લેવાની વાત કરે છે, શું એમની આ દ્રષ્ટિ પર્યાવરણ વિશેની આપણી આજની ચિંતાઓ અને ચર્ચાઓ માટે કોઈ નવો દ્રષ્ટિકોણ કે કોઈ પ્રેરણા આપી શકે છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
શું એમની કવિતા આપણને પ્રકૃતિ સાથેના આપણા તૂટતા સંબંધો વિશે અને આ વ્યાઘ્ર યુગની હિંસા અને શોષણ વિશે ફરીથી વિચારવા પ્રેરિત કરી શકે છે? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.